અગાઉ પ્રકરણમાં બતાવ્યું છે તે મુજબ એક અવ્યય નિર્વિકાર અજર અમર પરમાત્માની એકોહમ બહુશ્યામિહમ એકલો છું તે બહુ થઈ જાઉં એવી એ ઈચ્છા જ શક્તિ બની ગઈ. એ ઈચ્છા સુરણા યા શક્તિને જ બ્રહ્મા પત્ની કહેવામાં આવે છે. આમ બ્રહ્મા એકમાંથી બે થઈ ગયો તેથી એને આપણે લક્ષ્મી નારાયણ સીતારામ રાધેશ્યામ ઉમા મહેશ શક્તિ શિવ માયા બ્રહ્મા પ્રકૃતિ પરમેશ્વર આદિ નામોથી સંબોધાવા લાગ્યા. આ શક્તિ મારફત અનેક પદાર્થો તથા પ્રાણીઓનું નિર્માણ થવાનું હતું તેથી તેને પણ ત્રણ ભાગોમાં વહેંચી નાખવી પડી જેથી અનેક પ્રકારના સંમિશ્રણ તૈયાર થઈ શકે અને વિવિધ ગુણ કર્મ સ્વભાવવાળા જળ ચેતન પદાર્થો બની શકે. બ્રહ્મશક્તિના આ ત્રણ ટુકડા સત રજસ અને તમસ એવા નામથી ઓળખાવવા લાગ્યા. સતનો અર્થ છે ઈશ્વરનું દિવ્ય તત્વ, તમસનો અર્થ છે નિર્જીવ પદાર્થોમાં પરમાણુઓનું અસ્તિત્વ, રજસનો અર્થ છે જળ પદાર્થો અને ઈશ્વરીય દિવ્ય તત્વોના સંમિશ્રણમાંથી ઉત્પન્ન થયેલું આનંદદાયક ચૈતન્ય. આ ત્રણ તત્વો સ્થૂળ સૃષ્ટિનું મૂળ કારણ છે. એ સિવાય સ્થૂળ ઉપાદાનના રૂપમાં માટી પાણી હવા અગ્નિ આકાશ એ પાંચ સ્થૂળ તત્વો બીજા પણ ઉત્પન્ન થાય છે. આ તત્વોના પરમાણુઓ તથા એમની શબ્દરૂપ રસ ગંધ સ્પર્શ તન્માત્રાઓ દ્વારા દ્રશ્ય સૃષ્ટિનું બધું કાર્ય ચાલે છે. પ્રકૃતિના બે ભાગ છે, સૂક્ષ્મ પ્રકૃતિ જે શક્તિ પ્રવાહના રૂપમાં કામ કરે છે તે સત રજસ અને તમસમયી છે. સ્થૂળ પ્રકૃતિ જેનાથી દ્રશ્ય પદાર્થોનું નિર્માણ અને ઉપયોગ થાય છે તે પરમાણુમયી છે. એ માટી પાણી હવા વગેરે સ્થૂળ પાંચ તત્વોને આધારે પોતાની પ્રક્રિયા ચાલુ રાખે છે. ઉપરની હકીકત પરથી વાંચકો સમજી ગયા હશે કે પહેલાં એક બ્રહ્મા હતું, એની સુરણાથી આદિશક્તિનો આવિર્ભાવ થયો. એ આદિશક્તિનું નામ જ ગાયત્રી છે. જેવી રીતે બ્રહ્મા પોતાના બે ભાગો બનાવી લીધા છે તેવી રીતે આદિશક્તિ ગાયત્રીએ પણ પોતાના ત્રણ ભાગો બનાવી લીધા છે. સત જેને હિરી અથવા સરસ્વતી કહેવામાં આવે છે, રજસ જેને શ્રી અથવા લક્ષ્મી કહેવામાં આવે છે, તમસ જેને કલી અથવા કાલી કહેવામાં આવે છે. વસ્તુતઃ સત અને તમસ બે જ વિભાગો થયા. એ બંનેના મળવાથી જ જે ધારા ઉત્પન્ન થઈ તે રજસ કહેવાય છે. જેમ ગંગા યમુના જ્યાં મળે છે ત્યાં એમની મિશ્રિત ધારાને સરસ્વતી કહેવામાં આવે છે, તેમ સરસ્વતી જેવી કોઈ જુદી નદી નથી, તેમ એ બે નદીઓ મળવાથી રજસ ઉત્પન્ન થયું અને એમ ત્રિધા પ્રકૃતિ કહેવાય. અદ્વૈતવાદ દ્વૈતવાદ ત્રૈતવાદનો બહુ જ ઝઘડો થતો જોવામાં આવે છે, માત્ર એને સમજવામાં જ ફેર છે. બ્રહ્મા જીવ પ્રકૃતિ એ ત્રણ જ અસ્તિત્વમાં છે. પહેલાં એક બ્રહ્મ હતું એ ઠીક છે, તેથી અદ્વૈતવાદ પણ ઠીક છે. પછી બ્રહ્મ અને શક્તિ પ્રકૃતિ એમ બે થઈ ગયા તેથી દ્વૈતવાદ પણ ઠીક છે. પ્રકૃતિ અને પરમેશ્વરના સંસ્પર્શથી જે રસાનુભૂતિ અને ચૈતન્ય મિશ્રિત રાજસત્તા ઉત્પન્ન થઈ તે જીવ કહેવાય. આ પ્રકારે ઈશ્વર જીવ પ્રકૃતિ ત્રણેયનું અસ્તિત્વ માનવું પણ ઠીક છે, એ પ્રકારે દ્વૈતવાદતા પણ ઠીક છે. મુક્તિ થયા પછી જીવસત્તા નષ્ટ થાય છે. એનાથી પણ સ્પષ્ટ થાય છે કે જીવધારીની જે વર્તમાન સત્તા મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર આધારિત છે તે એક મિશ્રણ માત્ર છે. તત્વદર્શનના ગંભીર વિષયમાં પ્રવેશ કરીને આત્માના સૂક્ષ્મ વિષયો પર પ્રકાશ પાડવાનો અહીં અવસર નથી. આ પંક્તિઓમાં તો સ્થૂલ અને સૂક્ષ્મ પ્રકૃતિના ભેદો બતાવવાના છે, કેમ કે વિજ્ઞાનના બે ભાગ અહીંથી જ થાય છે. મનુષ્યની દ્વિધા પ્રકૃતિ અહીંથી જ બને છે. પંચતત્વો દ્વારા કામ કરનારી સ્થૂલ પ્રકૃતિનું અન્વેષણ કરનારા મનુષ્યો ભૌતિક વિજ્ઞાની કહેવાય છે. એમણે પોતાના બુદ્ધિબળથી પંચતત્વોના ભેદો ઉપભેદોને જાણીને તેમાંથી લાભ ઉઠાવવાની અનેક તરકીબો શોધી કાઢી છે અને એમાંથી અનેક લાભો પ્રાપ્ત કર્યા છે. રસાયણ, કૃષિ, વિદ્યુત, વરાળ, શિલ્પ, સંગીત, ભાષા, સાહિત્ય, વાહન, ગૃહ નિર્માણ, ચિકિત્સા, શાસન, ખગોળ વિદ્યા, અસ્ત્ર શસ્ત્ર, દર્શન, ભૂ પરિશોધન આદિ અનેક પ્રકારના સુખ સાધનો શોધી કાઢ્યા અને રેલવે, મોટર, તાર, ટપાલ, રેડિયો, ટેલિવિઝન, ફોટો, ઘડિયાળ વગેરે વિવિધ વસ્તુઓ બનાવવામાં મોટા મોટા યંત્રો નિર્માણ કર્યા. ધન, સુખ, સગવડો અને આરામના સાધનો સુલભ થયા. આ માર્ગથી જે લાભો મળે છે એને શાસ્ત્રીય ભાષામાં પ્રેય અથવા ભોગ કહેવામાં આવે છે. આ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન કહેવાય છે અને સ્થૂળ પ્રકૃતિના ઉપયોગની વિદ્યા છે. સૂક્ષ્મ પ્રકૃતિ એ છે કે જે આદ્ય શક્તિ ગાયત્રીમાંથી ઉત્પન્ન થઈને સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગામાં વહેંચાઈ જાય છે. આ સર્વવ્યાપી શક્તિ નિર્જર પંચતત્વોથી પણ ઘણું વધારે સૂક્ષ્મ છે. જેમ નદીઓના પ્રવાહમાં જળની લહેરીઓ વાયુ સાથે અથડાવાથી કલકલને મળતો ધ્વનિ થયા કરે છે, તેવો જ ત્રણ પ્રકારનો સૂક્ષ્મ ધ્વનિ પ્રકૃતિની શક્તિ ધારાઓમાંથી ઉઠે છે. સત પ્રવાહમાં હી, રજસ પ્રવાહમાં શ્રી અને તમસ પ્રવાહમાં કલી શબ્દને મળતો ધ્વનિ ઉત્પન્ન થાય છે. એનાથી પણ સૂક્ષ્મ તો બ્રહ્મનો ઓમકાર ધ્વનિ પ્રવાહ છે. નાદયોગની સાધના કરનારાઓ ધ્યાનમગ્ન થઈને આ ધ્વનિઓ પકડે છે અને એમની મદદથી સૂક્ષ્મ પ્રકૃતિને પણ પાર કરીને બ્રહ્મ સાયુજ્ય સુધી પહોંચે છે. એ યોગ સાધના પંથ ગાયત્રી મહાવિજ્ઞાનના ત્રીજા ખંડમાં વાચકો આગળ રજૂ કરવામાં આવશે. પ્રાચીન કાળમાં આપણા પૂજ્ય પૂર્વજોએ ઋષિ મુનિઓએ પોતાની સુતીક્ષણ દ્રષ્ટિથી વિજ્ઞાનના આ સૂક્ષ્મ તત્વને પકડ્યું હતું. એની જ શોધ અને સફળતામાં પોતાની શક્તિઓ કામે લગાડી હતી. ફળ સ્વરૂપ વર્તમાન કાળના યશસ્વી ભૌતિક વિજ્ઞાન કરતા અનેક ગણા લાભાન્વિત થવામાં સમર્થ થયા હતા. તેઓ આદ્ય શક્તિના સૂક્ષ્મ શક્તિ પ્રવાહો પર પોતાનો અધિકાર સ્થાપી શક્યા હતા. એ તો દેખીતું સત્ય છે કે મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના સૂક્ષ્મ વિદ્યુત શક્તિઓના કેન્દ્ર છે. એમને જાગૃત કરવાથી અનેક પ્રકારની શક્તિઓનો આવિર્ભાવ થાય છે. આપણા ઋષિ લોકો યોગ સાધના દ્વારા શરીરના વિવિધ ભાગોમાં છુપા રહેલા શક્તિ કેન્દ્રોને, ચક્રોને, ગ્રંથિઓને, ભ્રમરોને, માતૃકાઓને, જ્યોતિઓને જગાડતા હતા અને એ જાગરણથી જે શક્તિ પ્રવાહો ઉત્પન્ન થતા હતા એમને આદ્ય શક્તિના ત્રિવિધ પ્રવાહોમાંથી જેની સાથે જરૂર પડતી તેની સાથે સંબંધિત કરી દેતા હતા. જેમ કે રેડિયો સ્ટેશનના ટ્રાન્સમીટર યંત્રને જ્યારે કોઈ બીજા રેડિયો સ્ટેશનના ધ્વનિ પ્રેષક સાથે જોડવામાં આવે છે ત્યારે બંનેની વિદ્યુત શક્તિ એક સરખી થવાને કારણે પરસ્પર સંબંધિત થઈ જાય છે તથા એ સ્ટેશનો વચ્ચે વાર્તાલાપોનો સંવાદોના આદાન પ્રદાનનો વ્યવહાર ચાલુ થઈ જાય છે. આ પ્રકારે સાધના દ્વારા શરીરમાં ગુપ્ત અને સુષુપ્ત પડેલા કેન્દ્રોને જાગૃત કરવાથી સૂક્ષ્મ પ્રકૃતિના શક્તિ પ્રવાહો સાથે સંબંધ સ્થાપિત થઈ જાય છે. ત્યારે મનુષ્ય અને આદ્ય શક્તિ પરસ્પર જોડાઈ જાય છે. આ સંબંધને લીધે મનુષ્ય એનાથી આદ્ય શક્તિના ગર્ભના રહસ્યોને સમજવા લાગે છે અને પોતાની ઈચ્છા અનુસાર તેનો ઉપયોગ કરી શકે છે. કેમ કે જગતમાં જે કાંઈ છે તે બધું આદ્ય શક્તિની અંદર છે, તેથી એની સાથે જોડાયેલી વ્યક્તિ પણ જગતના બધા પદાર્થો અને સાધનો સાથે પોતાનો સંબંધ સ્થાપી શકે છે. વર્તમાન કાળમાં વૈજ્ઞાનિકો પંચતત્વોની સીમા સુધી સીમિત સ્થૂળ પ્રકૃતિની સાથે એના પરમાણુઓની સાથે સંબંધ સ્થાપિત કરવાને માટે મોટા મોટા કિંમતી મશીનોનો વિદ્યુત વરાળ ગેસ પેટ્રોલ આદિનો પ્રયોગ કરીને કેટલાક આવિષ્કારો કરે છે અને થોડો ઘણો લાભ મેળવે છે. આ રીતે ભારે શ્રમ સાધ્ય, કષ્ટ સાધ્ય, ધન સાધ્ય અને સમય સાધ્ય હોય છે એમાં ભવિષ્યમાં ખરાબી, ભાંગફોડ અને ફેરફારની ખટપટ પણ રહ્યા જ કરે છે. એ યંત્રની સ્થાપના, રક્ષણ અને નિર્માણને માટે હંમેશા કામ ચાલુ રાખવું પડે છે તથા એની સ્થાન બદલી તો વધારે જ કઠિન હોય છે. એવી ઝંઝટ ભારતીય યોગ વિજ્ઞાનના વિજ્ઞાનવેતાઓ સામે નહોતી. તેઓ કોઈ પણ યંત્રની મદદ વિના અને સંચાલક તેમજ વિદ્યુત પેટ્રોલ વગેરે વિના જ કેવળ પોતાના શરીરના શક્તિ કેન્દ્રોનો સંબંધ સૂક્ષ્મ પ્રકૃતિ સાથે જોડીને એવા એવા આશ્ચર્યકારક કાર્યો કરતા હતા જેની સંભાવના વિશે આજના ભૌતિક વિજ્ઞાનીઓ સમજવા સમર્થ થયા નથી. મહાભારત અને લંકા યુદ્ધમાં જે અસ્ત્રો શસ્ત્રો વપરાયા હતા તેમાંનું બહુ જ થોડાનું ઝાંખું રૂપ અત્યારે આપણે જોઈએ છીએ. રડાર, ગેસ બોમ્બ, અણુબોમ્બ, રોગ કીટાણુઓ બોમ્બ, પરમાણુ બોમ્બ, મૃત્યુ કિરણ આદિનું ઝાંખું ચિત્ર અત્યારે કેટલાય પ્રયત્ને તૈયાર થવા પામ્યું છે. પ્રાચીન કાળમાં મોહનાસ્ત્ર, બ્રહ્માપાશ, નાગપાશ, વરુણાસ્ત્ર, અગ્નિય બાણ તેમજ શત્રુને માર્યા પછી પાછા ફરનારા બાણો વપરાતા હતા. શબ્દવેદ પણ પ્રચલિત હતો. એવા અસ્ત્ર શસ્ત્રો કોઈ પણ જાતના મશીનોથી નહીં પણ મંત્રબળથી ચલાવતા હતા. મંત્રબળથી કૃત્યા અથવા ઘાત ચલાવતી હતી જે શત્રુને તે ગમે ત્યાં છુપાયો હોય ત્યાં શોધી કાઢીને મારી નાખતી હતી. લંકામાં બેઠેલો રાવણ અને અમેરિકામાં બેઠેલો અહિરાવણ પરસ્પર સારી રીતે વાતો કરી શકતા હતા. એમને કોઈ રેડિયો યંત્ર કે ટ્રાન્સમીટરની જરૂર પડતી ન હતી. પેટ્રોલ વગર જ વિમાનો ઉડતા હતા. અષ્ટસિદ્ધિઓ અને નવસિદ્ધિઓનું યોગશાસ્ત્રોમાં અનેક ઠેકાણે વર્ણન કરવામાં આવ્યું છે. અગ્નિમાં પ્રવેશ કરવો, પાણી પર ચાલવું, વાયુની જેમ ઝડપથી દોડવું, મનુષ્યોની પશુ પંખીઓ સાથે તેમજ પશુ પંખીની મનુષ્યો સાથે શરીરની અદલાબદલી કરવી, શરીરને બહુ જ નાનું કે બહુ જ મોટું, હલકું યા ભારે બનાવવું, શાપથી અનિષ્ટ ઉત્પન્ન કરી દેવું, વરદાનોથી ઉત્તમ લાભોની પ્રાપ્તિ, મૃત્યુને રોકવું, ઉત્પ્રેષ્ટિ યજ્ઞ, ભવિષ્યનું જ્ઞાન, બીજાના અંતઃકરણની જાન ક્ષણભરમાં યથેચ્છ ધન ઋતુ નગર જીવ જંતુ ગણ આદિ ઉત્પન્ન કરવા, સમસ્ત બ્રહ્માંડની હિલચાલથી વાકેફ થવું, કોઈ પણ વસ્તુનું રૂપાંતર કરી નાખવું, ભૂખ તરસ નિંદ્રા શરદી ગરમી પર વિજય, આકાશમાં ઉડવું આદિ અનેક આશ્ચર્ય ઉપજાવે એવા કાર્યો કેવળ મંત્ર બળથી યોગ શક્તિથી અધ્યાત્મ વિજ્ઞાનથી થતા હતા અને એ વૈજ્ઞાનિક પ્રયોજનોને માટે કોઈ પણ જાતના મશીન પેટ્રોલ વીજળી આદિની જરૂર પડતી નહીં, પરંતુ એ કાર્યો શારીરિક વિદ્યુત અને પ્રકૃતિના સૂક્ષ્મ પ્રવાહના સંબંધથી સારી રીતે થતા એ ભારતીય વિજ્ઞાન હતું, જેનો આધાર હતી સાધના. સાધના દ્વારા કેવળ તમ તત્વ સાથે સંબંધ ધરાવવા ઉપરોક્ત પ્રકારના ભૌતિક ચમત્કારો જ નહીં પણ રજસ અને સત્વ ક્ષેત્રના લાભો અને આનંદ પણ મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકતા હતા. હાનિ શોક વિયોગ આપત્તિ રોગ આક્રમણ વિરોધ આઘાત આદિની દુઃખી પરિસ્થિતિઓમાં પડીને જ્યાં સાધારણ મનોભૂમિકાવાળા મનુષ્યોમાં મૃત્યુતુલ્ય કષ્ટ થાય છે ત્યાં આત્મશક્તિના ઉપયોગની વિદ્યા જાણનાર વ્યક્તિ વિવેક જ્ઞાન વૈરાગ્ય સાહસ આશા અને ઈશ્વર વિશ્વાસના આધારે સહેલાઈથી એ મુસીબતોને પાર કરે છે અને ખરાબ પરિસ્થિતિમાં પણ પોતાના આનંદને વધારવાનો માર્ગ શોધી કાઢે છે, જેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આત્મબળને કારણે ઠીક બન્યું છે. તેને મોટા મોટા અમીરોથી પણ અધિક આનંદમય જીવન ગુજારવાનું સૌભાગ્ય અનાયાસે પ્રાપ્ત થાય છે. રજસ શક્તિનો આ ઉપયોગ જાણવાનો આ લાભ ભૌતિક વિજ્ઞાનથી મળનાર લાભો કરતાં વધારે મહત્વપૂર્ણ છે. સત્તત્વના લાભોનું વર્ણન કરવું એ તો કલમ અને વાણી એ બંનેની શક્તિની બહારનું છે. ઈશ્વરીય દિવ્ય તત્વોની જ્યારે આત્મામાં વૃદ્ધિ થાય છે ત્યારે કરુણા મૈત્રી ત્યાગ સંતોષ શાંતિ સેવાભાવ આત્મીયતા સત્યનિષ્ઠા ઈમાનદારી સંયમ નમ્રતા પવિત્રતા શ્રમપરાયણતા ધર્મપરાયણતા આદિ સદ્ગુણોની માત્રા દિન પ્રતિદિન વધતી જાય છે. પરિણામે જગતમાં એને માટે પ્રશંસા કૃતજ્ઞતા પરોપકાર શ્રદ્ધા સહાય અને સન્માનના ભાવો વધે છે. સદ્ગુણો એટલા મધુર છે કે જેના હૃદયમાં એમનો નિવાસ થાય છે ત્યાં આત્મસંતોષની નિર્ઝરણી સર્વદા વહેતી જ રહે છે. એવા લોકો જીવિત અવસ્થામાં હોય કે મૃત અવસ્થામાં એમને જીવન મુક્તિ સ્વર્ગ પરમ આનંદ બ્રહ્માનંદ આત્મા દર્શન પ્રભુ પ્રાપ્તિ બ્રહ્મ નિર્માણ તુર્યા અવસ્થા નિર્વિકલ્પ સમાધિનો સુખ પ્રાપ્ત થતું રહે છે. આ જ તો જીવનનું લક્ષ્ય છે ને. એ મળ્યાથી આત્મા પરમ તૃપ્તિના આનંદ સાગરમાં નિમગ્ન થઈ જાય છે. આદ્ય શક્તિ ગાયત્રીની સત રજસ અને તમસમય ધારાઓ સુધી પહોંચનારો સાધક આધ્યાત્મિક માનસિક અને શારીરિક ત્રણેય પ્રકારના સુખ સાધનો સુગમતાથી પ્રાપ્ત કરે છે. સરસ્વતી લક્ષ્મી અને કાલીની સિદ્ધિઓ અલગ અલગ પણ પ્રાપ્ત કરી શકાય છે. પાશ્ચાત્ય દેશોના ભૌતિક વિજ્ઞાનીઓ કલી તત્વનું કાલી શક્તિનું સંશોધન આરાધન કરવામાં મશગુલ છે. બુદ્ધિવાદી ધર્મ પ્રચારક સુધારવાદી ગાંધીવાદી સમાજ સેવક વેપારી મજૂર ઉદ્યોગપરાયણ સમાજવાદી સામ્યવાદી એ બધા શ્રી શક્તિની સુવ્યવસ્થામાં, લક્ષ્મીના આયોજનમાં લાગી ગયા છે. યોગી, બ્રહ્મવેતા, અધ્યાત્મવાદી, તત્વવેતા, ભક્ત, દાર્શનિક તેમજ પરમાર્થી વ્યક્તિ હિમ તત્વની સરસ્વતીની આરાધના કરી રહ્યા છે. આ ત્રણેય વર્ગના લોકો ગાયત્રીની આદ્ય શક્તિના એક એક ચરણના ઉપાસકો છે. ગાયત્રીને ત્રિપદા કહેવામાં આવે છે. એના ત્રણ ચરણ છે. એ ત્રિવેણી ઉપયુક્ત ત્રણેય પ્રયોજનોને પૂર્ણ કરવા વાળી છે. માતા બાળકના બધા કામો કરે છે. આવશ્યકતા અનુસાર એ તેના માટે ભંગીનું, રસોયણનું, દાયણનું, દરજીનું, ધોબીનું અને ચોકીદારનું કામ કરે છે. આજે પણ જે લોકો આત્મશક્તિને આદ્ય શક્તિ સાથે જોડવાની વિદ્યા જાણે છે અને પોતાને તેની સુસંતતિ તરીકે પુરવાર કરે છે, તેઓ ગાયત્રી માતા પાસેથી યથેચ્છ લાભ પ્રાપ્ત કરી શકે છે. જગતમાં દુઃખના ત્રણ કારણો છે, અજ્ઞાન, અશક્તિ અને અભાવ. આ ત્રણેય દુઃખોને ગાયત્રીની સૂક્ષ્મ પ્રકૃતિની ત્રણ ધારાઓનો સદુપયોગ કરવાથી દૂર કરી શકાય છે. હિમ અજ્ઞાનને, શ્રી અભાવને અને કલી અશક્તિને દૂર કરે છે. ભારતીય સૂક્ષ્મ વિદ્યાના વિશેષજ્ઞોએ સૂક્ષ્મ પ્રકૃતિ પર અધિકાર જમાવીને ઈચ્છિત આનંદ પ્રાપ્ત કરવા માટે જે વિજ્ઞાનનો આવિષ્કાર કર્યો હતો તે અનેક દ્રષ્ટિએ અસાધારણ અને મહાન છે. એ આવિષ્કારનું નામ છે સાધના. સાધનાથી સિદ્ધિ મળે છે. ગાયત્રી સાધના પણ અનેક સિદ્ધિઓની જનની છે. ગાયત્રી સાધનાથી શક્તિકોષોનો ઉદ્ભવ. આ પહેલાના પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે કે ગાયત્રી કોઈ દેવતા, ભૂત, પલિત આદિ નહીં, પણ બ્રહ્માની સુવર્ણાથી ઉત્પન્ન થયેલી આદિશક્તિ છે. તે જગતના પ્રત્યેક પદાર્થનું મૂળ કારણ છે અને તે દ્વારા જ જળ ચેતન સૃષ્ટિમાં ગતિ, શક્તિ, પ્રગતિ, પ્રેરણા વગેરે પ્રગટ થાય છે. જેમ ઘરમાં રાખેલા રેડિયો યંત્ર દ્વારા વિશ્વવ્યાપી ઈશ્વરના તરંગો સાથે સંબંધ સ્થાપીને દેશ વિદેશમાં થનાર પ્રત્યેક બ્રોડકાસ્ટને સરળતાપૂર્વક સાંભળી શકાય છે, તે રીતે આત્મશક્તિનો વિશ્વવ્યાપી ગાયત્રી શક્તિ સાથે સંબંધ સ્થાપીને સૂક્ષ્મ પ્રકૃતિની બધી જ હિલચાલો જાણી શકાય છે અને સૂક્ષ્મ શક્તિને ઈચ્છા અનુસાર વાપરવાની કલા જાણી લીધા પછી તમામ સાંસારિક, માનસિક અને આધ્યાત્મિક સંપત્તિઓને મેળવી શકાય છે. જે માર્ગથી આ બધું થઈ શકે છે તેનું નામ છે સાધના. કેટલીક વ્યક્તિઓ વિચારે છે અમારો ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિ, આત્મદર્શન અને જીવન મુક્તિ છે, અમારે ગાયત્રીની સૂક્ષ્મ પ્રકૃતિના પ્રપંચમાં પડવાની શી જરૂર છે, અમારે તો કેવળ ઈશ્વરની આરાધના કરવી જોઈએ. એમ વિચાર કરનારાઓએ જાણી લેવું જોઈએ કે બ્રહ્મ સર્વથા નિર્વિકાર, નિર્લેપ, નિરંજન, નિરાકાર, ગુણાતીત છે. એ કોઈની સાથે પ્રેમ કે દ્વેષ કરતું નથી. એ કેવળ દ્રષ્ટા તથા કારણરૂપ છે. ત્યાં સુધી પહોંચી શકાતું પણ નથી, કારણ કે જીવ અને બ્રહ્માની વચમાં સૂક્ષ્મ પ્રકૃતિ એનર્જીનો સઘન પડદો છે. એ આચ્છાદાનને પાર કરવાને માટે પ્રકૃતિના સાધનોથી જ કાર્ય કરવું પડશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કલ્પના, ધ્યાન, સૂક્ષ્મ શરીર, પટચક્રો, ઈષ્ટદેવની પ્રતિમા, ભક્તિ ભાવના, ઉપાસના, વ્રત, અનુષ્ઠાન, સાધના એ બધા તો માયા નિર્મિત જ છે, એ બધા વિના બ્રહ્મ પ્રાપ્તિ થવાનો સંભવ જ કેવી રીતે છે? જેમ ઉપર આકાશમાં પહોંચવા માટે વિમાનની જરૂર પડે છે, તેમ બ્રહ્મ પ્રાપ્તિને માટે પણ પ્રતિમૂલક આરાધનાનો આશ્રય લેવો પડે છે. ગાયત્રીના આવરણમાંથી પસાર થયા પછી જ બ્રહ્માનો સાક્ષાત્કાર થાય છે. સાચું તો એ જ છે કે સાક્ષાત્કારનો અનુભવ ગાયત્રીના ગર્ભમાં જ થાય છે. એનાથી ઉપર પહોંચ્યા પછી સૂક્ષ્મ ઇન્દ્રિયો અને એમની અનુભવ શક્તિ પણ લુપ્ત થઈ જાય છે. તેથી મુક્તિ અને ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છાવાળા પણ રાધેશ્યામ, સીતારામ, લક્ષ્મીનારાયણની ઉપાસના કરે છે. નિર્વિકાર બ્રહ્માનું સાયુજ્ય તો ત્યારે જ થાય જ્યારે બ્રહ્મા બહુમાંથી એક થવાની ઈચ્છા રાખે અને બધા આત્માઓને સમેટી લઈને પોતાનામાં ધારણ કરી લે. એથી અગાઉ બધા આત્માઓનું સ્વીકાર બ્રહ્મામાં જ સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય આદિ થઈ શકે છે. આ પ્રકારે ગાયત્રી મિશ્રિત સ્વીકાર બ્રહ્મા જ આપણું ઉપાસ્ય રહે છે. એની પ્રાપ્તિની જે કોઈ સાધનાઓ હોય તે બધી જ સૂક્ષ્મ પ્રકૃતિ ગાયત્રી દ્વારા જ સફળ થવાની. તેથી એમ માનવું ઉચિત નથી કે બ્રહ્મ પ્રાપ્તિને માટે ગાયત્રીની આવશ્યકતા નથી. એ તો અનિવાર્ય છે. નામની કોઈ ઉપેક્ષા અથવા વિરોધ કરે તેની મરજી. બાકી ગાયત્રી તત્વ સિવાય અન્ય માર્ગે જઈ શકાય એ તો તદ્દન અસંભવ જ છે. કેટલાક લોકો કહે છે કે અમે નિષ્કામ સાધના કરીએ છીએ, અમને કોઈ ફળની કામના નથી, તો પછી સૂક્ષ્મ પ્રકૃતિનો આશ્રય શા માટે લઈએ? એવા લોકોએ જાણવું જોઈએ કે નિષ્કામ સાધનાનો અર્થ ભૌતિક લાભની ઈચ્છા ન રાખતા આત્મિક ઉન્નતિની સાધનાનો છે. પરિણામની ઈચ્છા વિના કે તે અંગે વિચાર્યા વિના કોઈ પણ કામની પ્રવૃત્તિ જ થઈ શકતી નથી. અને જો કંઈ તેવી પ્રવૃત્તિ કરવામાં આવે તો એમાં કેવળ સમય અને શક્તિનો દુર્વ્યય જ થાય, તેનાથી કંઈ પરિણામ ન જ આવે. નિષ્કામ કર્મનું તાત્પર્ય સત્વગુણી આત્મિક કામનાઓ છે. એવી મનોકામનાઓ પણ ગાયત્રીના પ્રથમ પાદના તત્વમાં સરસ્વતી ભાગમાં આવે છે. તેથી નિષ્કામ ભાવની ઉપાસના પણ ગાયત્રીના ક્ષેત્રની બહાર નથી. મંત્રવિદ્યાના વૈજ્ઞાનિકો જાણે છે કે જીભમાંથી જે શબ્દો નીકળે છે તેમના ઉચ્ચારણ કંઠ, તારવું, મૂર્ધા, હોઠ, દાંત, જીહ્વા, મૂર આદિ મુખના વિભિન્ન અંગો દ્વારા થાય છે. ઉચ્ચાર કરતી વખતે મુખના જે ભાગોમાંથી ધ્વનિ નીકળે છે તે અંગેના નાડીતંતુ શરીરના વિભિન્ન ભાગો સુધી ફેલાય છે. એ ફેલાવાના સમગ્ર ક્ષેત્રમાં કેટલીક ગ્રંથિઓ હોય છે જેમના પર ઉચ્ચારણનો ભાર પડે છે. જે લોકોની કોઈ સૂક્ષ્મ ગ્રંથિઓ રોગી બને છે અથવા નષ્ટ થઈ જાય છે તેમના મુખમાંથી કેટલાક ખાસ શબ્દો અશુદ્ધ અથવા અટકતા અટકતા નીકળે છે, જેને તોતડાપણું કહેવામાં આવે છે. શરીરમાં અનેક નાની મોટી દ્રશ્ય અદ્રશ્ય ગ્રંથિઓ હોય છે. યોગી લોકો જાણે છે કે એ કોષોમાં કેટલીક વિશેષ શક્તિ છુપાયેલી છે. સુષુમણા સાથે સંબંધ ધરાવતા ષષ્ઠ ચક્રો પ્રસિદ્ધ છે. એવી અગણિત ગ્રંથિઓ શરીરમાં છે. વિવિધ શબ્દોના ઉચ્ચારણ એ વિવિધ ગ્રંથિઓ ઉપર પોતાનો પ્રભાવ પાડે છે. એ પ્રભાવથી એ ગ્રંથિઓનો શક્તિ ભંડાર જાગૃત થાય છે. મંત્રોની ગોઠવણી એના આધાર પર જ થાય છે. ગાયત્રી મંત્રમાં 24 અક્ષરો છે. એમનો સંબંધ શરીરમાં રહેલી 24 ગ્રંથિઓ સાથે છે, તેમને જાગૃત કરવાથી તે સદબુદ્ધિ પ્રકાશક શક્તિને સતેજ બનાવે છે. ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી સૂક્ષ્મ શરીરની સિતારના 24 સ્થાનોમાંથી ઝંકાર ઉઠે છે અને તેમાંથી એક એક સ્વર લહરી ઉત્પન્ન થાય છે, જેનો પ્રભાવ અદ્રશ્ય જગતના તત્વો પર પડે છે. એ પ્રભાવ જ ગાયત્રી સાધનાના પરનો પ્રધાન હેતુ છે. શબ્દોનો ધ્વનિ પ્રવાહ એ તુચ્છ વસ્તુ નથી. શબ્દ વિદ્યાના આચાર્યો જાણે છે કે શબ્દમાં કેટલી શક્તિ છે અને એની અજ્ઞાનતા પ્રક્રિયા દ્વારા સાસા કામો થઈ શકે છે. શબ્દને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્માની સુવર્ણા કંપન ઉત્પન્ન કરે છે. તે કંપન બ્રહ્મા સાથે અથડાઈને ઓમ ધ્વનિ 7 વાર ધ્વનિત થાય છે. જેમ ભીંત પર ટાંગેલી ઘડિયાળનું લોલક હાલ્યા કરીને ઘડિયાળને ચલાવ્યા કરે છે, તેમ પછી એ પ્રવાહમાં હિમ શ્રી કલિની 3 મુખ્ય સત રજસ અને તમસમય ધારાઓ વહે છે, જેની શાખા પ્રશાખાઓ થઈ જાય છે અને તે બીજ મંત્રના નામે ઓળખાય છે. એ ધ્વનિઓ પોતપોતાના ક્ષેત્રમાં સૃષ્ટિના કાર્યનું સંચાલન કરે છે. આ પ્રકારે સૃષ્ટિ સંચાલનનું કાર્ય શબ્દ તત્વ દ્વારા થાય છે. એવા તત્વને તુચ્છ ન માનવું જોઈએ. ગાયત્રીની શબ્દાવલી એવા ચૂંટેલા શબ્દોની બનાવવામાં આવી છે, જે ક્રમ અને ગૂંથણીની વિશેષતાને કારણે પોતાની રીતે એક અદ્ભુત શક્તિ પ્રવાહ ઉત્પન્ન કરે છે. દીપક રાગ ગાવાથી બુજાયેલા દીવાઓ સળગી ઉઠે છે. મેઘમલ્હાર ગાવાથી વરસાદ માંડે પડવા છે. વેણુનાદ સાંભળીને સર્પ ડોલવા માંડે છે. મૃગ સાનભાન ભૂલી જાય છે. ગાયો વધારે દૂધ આપે છે. કોયલના બોલ સાંભળીને વિરહ ભાવ જાગૃત થાય છે. સૈનિકોના તાલસે કદમ ચાલવાના શબ્દ ધ્વનિથી લોહાનો પુલ પણ ભાંગી પડે છે. તેથી પુલને પાર કરતી વખતે સેનાને શિસ્ત મુજબ ન ચાલવાનું કહેવામાં આવે છે. અમેરિકી ડૉક્ટર હચિન્સને વિવિધ સંગીત ધ્વનિઓથી અનેક અસાધ્ય અને કષ્ટસાધ્ય રોગો સારા કરવામાં સફળતા અને ખ્યાતિ મેળવ્યા છે. ભારત વર્ષમાં તાંત્રિક લોકો થારીને એક ગળા પર રાખીને એક વિશેષ તાલથી વગાડે છે. એનાથી સર્પ મીછીનો ઝેર પણ ઉતરી જાય છે અને કંઠમાર વિશ્વેલ ભૂતાનમાદ આદિના રોગીઓ મોટે ભાગે સારા થઈ જાય છે. તેનું કારણ એ છે કે શબ્દોના કંપન સૂક્ષ્મ પ્રકૃતિમાંથી પોતાની જાતના અન્ય પરમાણુઓને લઈને ઈશ્વરનું પરિભ્રમણ કરીને જ્યારે પોતાના ઉદ્ગમ કેન્દ્ર પર થોડી જ ક્ષણોમાં પાછા ફરે છે, ત્યારે એમનામાં એક પ્રકારની વિદ્યુત શક્તિ ભરેલી હોય છે અને પરિસ્થિતિ અનુસાર યોગ્ય ક્ષેત્ર પર એ શક્તિનો એક વિશિષ્ટ પ્રભાવ પડે છે. મંત્રો દ્વારા વિલક્ષણ કાર્યો થાય છે, તેનું પણ આ જ કારણ છે. ગાયત્રી મંત્ર દ્વારા પણ આ પ્રકારે શક્તિનો આવિર્ભાવ થાય છે. મંત્રોચ્ચરણમાં મુખના જે અંગો ક્રિયાશીલ થાય છે એ ભાગોના નાડીતંતુ કેટલીક ગ્રંથિઓને ધ્રુજાવે છે. એની સ્ફુરણ થવાથી એક વૈદિક છંદનો યોગિક પ્રવાહ ઈશ્વર તત્વમાં ફેલાય છે અને થોડી જ ક્ષણોમાં પૂરી થનારી વિશ્વ પરિક્રમામાંથી પાછા આવતી વખતે એક સજાતીય સેનાને પાછી લઈ આવે છે. જે વાંછિત ઉદ્દેશની પૂર્તિમાં ભારે સહાયક થાય છે. શબ્દ સંગીતના શક્તિમય કંપનોનો પંચભૌતિક પ્રવાહ અને આત્મશક્તિની સૂક્ષ્મ પ્રકૃતિની ભાવના સાધના આરાધનાના આધાર પર ઉત્પન્ન કરવામાં આવે છે. સંબંધ એ બંને કારણો ગાયત્રી મંત્રને એવો બળવાન બનાવે છે જે સાધકોને માટે દૈવી વરદાન સિદ્ધ થાય છે. ગાયત્રી મંત્રને એનાથી પણ સૂક્ષ્મ બનાવતું કારણ છે. સાધકનો શ્રદ્ધામય વિશ્વાસ, વિશ્વાસની શક્તિથી બધા મનોવિજ્ઞાન વેતાઓ પરિચિત છે. અમે અમારા પુસ્તકો અને લેખોમાં અનેક ઉદાહરણો અનેક વાર આપી ચૂક્યા છીએ, જેનાથી સિદ્ધ થાય છે કે કેવળ વિશ્વાસના આધાર પર લોકો કેવળ ભયના માર્યા નાહકના મૃત્યુના મુખમાં હડસેલાઈ ગયા છે. જ્યારે વિશ્વાસને લીધે મૃતપ્રાય લોકોને ફરીથી નવજીવન પ્રાપ્ત થયું છે. રામાયણમાં સંત તુલસીદાસજીએ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપીણો એમ ગાઈને શ્રદ્ધા અને વિશ્વાસને ભવાની શંકરની ઉપમા આપી છે. ઝાડને ભૂત દોરીને સર્પ મૂર્તિને દેવતા બનાવી દેવોની ક્ષમતા વિશ્વાસમાં છે. લોકો પોતાના વિશ્વાસની રક્ષાને માટે ધન આરામ તથા પ્રાણોને પણ હસતા હસતા ગુમાવી દે છે. એકલવ્ય કબીર આદિના એવા અનેક ઉદાહરણો છે જેનાથી જાણી શકાય છે કે ગુરુ દ્વારા નહીં પણ કેવળ પોતાની શ્રદ્ધાના આધારથી ગુરુ પાસેથી મળતા જ્ઞાન કરતાં પણ અધિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. હિપ્નોટિઝમથી રોગીને પોતાના વચન પર વિશ્વાસ બેસાડીને મનમાન્યું કાર્ય કરી લેવાય છે. તાંત્રિક લોકો મંત્ર સિદ્ધ કરેલી કઠોર સાધના દ્વારા પોતાના મનમાં એ મંત્ર પ્રત્યે અગાધ શ્રદ્ધા જમાવે છે. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા વધારે તેટલા પ્રમાણમાં તેનું કામ થાય છે. જે મંત્રથી શ્રદ્ધાળુ તાંત્રિક ચમત્કારી કામો કરી બતાવે છે તે મંત્રમાં અશ્રદ્ધા રાખનાર ભલે તે 100 વાર બોલી જાય તો પણ તેને કંઈ લાભ થતો નથી. ગાયત્રી મંત્રની બાબતમાં પણ મોટે ભાગે આ જ નિયમ કામ કરે છે. જ્યારે સાધક શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આરાધના કરે છે ત્યારે શબ્દ વિજ્ઞાન અને આત્મસંબંધ એ બંને મહાન મહત્તાથી પૂર્ણ ગાયત્રીનો પ્રભાવ ઘણો વધી જાય છે અને તે એક અદ્વિતીય શક્તિ તરીકે સિદ્ધ થાય છે. શરૂઆતના ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે ગાયત્રીના દરેક અક્ષરોનો કયા કયા સ્થાન સાથે સંબંધ છે. એ સ્થાનો પર યોગિક ગ્રંથિ ચક્ર છે. એનો પરિચય આ પ્રકારે છે. અક્ષર તત્ ગ્રંથિનું નામ તાપીની, એની શક્તિ સફળતા. અક્ષર સ ગ્રંથિનું નામ સફળતા, એની શક્તિ પરાક્રમ. અક્ષર વી ગ્રંથિનું નામ વિશ્વા, શક્તિ એની શક્તિનું નામ પાલન. અક્ષર તુર ગ્રંથિનું નામ તૃષ્ટિ, એની શક્તિનું નામ કલ્યાણ. અક્ષર વ ગ્રંથિનું નામ વરદા, એની શક્તિ યોગ. અક્ષર ર રે શક્તિનું નામ રેવતી, એની શક્તિ પ્રેમ. અક્ષરનું નામ અણી ગ્રંથિનું નામ સૂક્ષ્મા, એની શક્તિ ધન. અક્ષરનું નામ યમ એની ગ્રંથિનું નામ જ્ઞાન, એની શક્તિ તેજ. અક્ષરનું નામ ભર ગ્રંથિનું નામ ભર્ગા, એની શક્તિ રક્ષા, અક્ષરનું નામ ગો, ગ્રંથિનું નામ ગોમતી, એની શક્તિ બુદ્ધિ, અક્ષર દે, ગ્રંથિ દેવિકા, શક્તિ દમન, અક્ષર વ, ગ્રંથિ વરાહી, શક્તિ નિષ્ઠા, અક્ષરશ્ય, ગ્રંથિ સિંહની, શક્તિ ધારણા, અક્ષરધી, ગ્રંથિ જ્ઞાના, શક્તિ પ્રાણ, અક્ષર મ, ગ્રંથિ મર્યાદા, શક્તિ સંયમ, અક્ષર હી, ગ્રંથિ સ્કુટા, શક્તિ તપ, અક્ષર ધી, ગ્રંથિ મેગા, શક્તિ દૂરદર્શિતા, અક્ષર યો, ગ્રંથિ યોગમાયા, શક્તિ જાગૃતિ, અક્ષર યો, યોગી, ગ્રંથિ યોગિની, શક્તિ ઉત્પાદન, અક્ષર ન, ગ્રંથિ ધરિત્રી, શક્તિ સરસતા, અક્ષર પ્ર, ગ્રંથિ પ્રભવા, શક્તિ આદર્શ, અક્ષર યો, ગ્રંથિ ઉષ્મા, શક્તિ સાહસ, અક્ષર દ, ગ્રંથિ દ્રશ્ય, શક્તિ વિવેક, અક્ષર યાત, ગ્રંથિ નિરંજન, શક્તિ સેવા. શ્લોક: ઓમ તત્સ વિર્તુર્વેરણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી સાધકમાં ઉપરોક્ત 24 શક્તિઓ જાગૃત કરે છે. એ ગુણો એટલા મહત્વપૂર્ણ છે કે એની જાગૃતિની સાથે જ અનેક પ્રકારની સફળતા, સિદ્ધિઓ અને સંપન્નતા પ્રાપ્ત થવાનો પ્રારંભ થાય છે. કેટલાક લોકો માને છે કે એ લાભ અનાયસ કોઈ દેવી દેવતા આપી રહ્યા છે, કારણ કે તેઓ અંદર રહેલા સૂક્ષ્મ તત્વોની પ્રગતિ અને પ્રાગટ્યને જોઈ શકતા નથી, તેમજ સમજી શકતા નથી. જો તેમની સમજમાં આવે કે તેમની સાધનાથી સીસી પ્રક્રિયાઓ થઈ રહી છે, તો એ સમજતા વાર નહીં લાગે કે આ બધું કંઈ જગ્યાએથી અનાયસ મળેલું દાન નથી, પરંતુ આત્મવિદ્યાની સુવ્યવસ્થિત પ્રક્રિયાનું જ એ પરિણામ છે. ગાયત્રી સાધના એ કંઈ અંધવિશ્વાસ નથી, પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને એનાથી નિશ્ચિત રૂપે લાભ થાય છે. ગાયત્રી જ કામ ઘેનું છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે સ્વર્ગમાં દેવતાઓની પાસે કામ ઘેનું છે, એ અમૃતના જેવું દૂધ આપે છે, જે પીને દેવતાઓ સદા સંતુષ્ટ તથા સુસંપન્ન રહે છે. એ ગાયમાં એ વિશેષતા છે કે એની પાસે કોઈ પોતાની કંઈ કામના સાથે જાય તો તેની ઈચ્છા તરત પૂરી થઈ જાય છે. કલ્પવૃક્ષની જેમ કામઘેનું પણ પોતાની પાસે આવનારની મનોવાંછના પૂર્ણ કરે છે. એ કામઘેનું ગાયત્રી જ છે, જે દિવ્ય સ્વભાવવાળો મનુષ્ય આ મહાન શક્તિની ઉપાસના કરે છે તે માતાની પાસેથી જાણે આધ્યાત્મિક દુગ્ધધારાનું પાન કરે છે. એને કોઈ પણ પ્રકારની આપદા રહેતી નથી. આત્મા પોતે આનંદ સ્વરૂપ છે. આનંદ મગ્ન રહેવું એ એનો મુખ્ય ગુણ છે. દુઃખો હટી જતા અને મટી જતા જ એ પોતાના મૂળ સ્વરૂપમાં પહોંચી જાય છે. દેવતાઓ સ્વર્ગમાં સદા આનંદિત રહે છે. જો તેના કષ્ટોના કારણોનું નિવારણ થઈ જાય તો મનુષ્ય પણ ભૂલોકમાં એ પ્રકારે આનંદિત રહી શકે છે. ગાયત્રી કામધેનું મનુષ્યના એવા સંકટોનું નિવારણ કરી નાખે છે. ત્રિવિધ દુઃખોનું નિવારણ સમસ્ત દુઃખોના કારણો ત્રણ છે, અજ્ઞાન, અશક્તિ અને અભાવ. આ ત્રણ કારણોને માનવી જેટલા પોતાથી દૂર રાખી શકે તેટલો સુખી થાય છે. અજ્ઞાનને લીધે દ્રષ્ટિકોણ દૂષિત થઈ જાય છે, તે તત્વજ્ઞાનથી અપરિચિત હોવાના લીધે ઊંધો વિચાર કરે છે અને ઊંધા કામ કરે છે અને દુઃખી થાય છે. સ્વાર્થ, ભોગ, લોભ, અહંકાર, અનુદારતા અને ક્રોધની ભાવનાઓ મનુષ્યને કર્તવ્યચ્યુત કરે છે અને તે દૂરદર્શિતાને છોડીને ક્ષણિક, ક્ષુદ્ર તથા હીન વાતોનો વિચાર કરે છે અને તેવા જ કામ કરે છે. પરિણામે એના વિચારો અને કાર્યો પાપમય થવા લાગે છે અને પાપોનું નિશ્ચિત પરિણામ તો દુઃખ જ છે. બીજી બાજુ અજ્ઞાનને લીધે એ તેના સંસાર વ્યવહારના હેતુને યોગ્ય રીતે સમજતો નથી. તેને પરિણામે તે આશાઓ, તૃષ્ણાઓ અને કલ્પનાઓ કર્યા કરે છે. આવા ઉલટા દ્રષ્ટિકોણને લીધે મામૂલી વાતો પણ એને ભારે દુઃખમય દેખાય છે, જેથી તે હંમેશ રોતો કકરતો રહે છે. આત્મીયજનોના મૃત્યુ, સાથીઓની ભિન્ન રુચિ, પરિસ્થિતિઓની ચડતી પડતી સ્વાભાવિક છે. અજ્ઞાની તો માને છે કે જે વાત હું ઈચ્છું તે થતી રહે, કંઈ મુશ્કેલી નડવી ન જોઈએ. આવી અસંભવ આશાઓ કરતાં જ્યારે કંઈ વિપરીત ઘટના બને ત્યારે તે બહુ જ નિરાશ અને દુઃખી થઈ જાય છે. ત્રીજું, અજ્ઞાનના કારણે અનેક જાતની ભૂલો થાય છે અને સહેલાઈથી મળતા લાભોથી વંચિત રહેવું પડે છે, એ પણ એક દુઃખનો હેતુ છે. આ પ્રમાણે મનુષ્યની સામે અનેક પ્રકારના દુઃખો ઊભા થાય છે. અશક્તિનો અર્થ છે નિર્બળતા. શારીરિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક, આધ્યાત્મિક નિર્બળતાને લીધે મનુષ્ય પોતાના સ્વાભાવિક જન્મસિદ્ધ અધિકારોનો ભાર ઉપાડવામાં અસમર્થ નીવડે છે. પરિણામે તેને એમનાથી બાકાત રહેવું પડે છે. તંદુરસ્તી સારી ન હોય, માંદગી ઘર કરી ગઈ હોય તો સ્વાદિષ્ટ ભોજન, રૂપવતી તરુણી, મધુર ગીતવાદ, સુંદર દ્રશ્ય તેને માટે નિરર્થક છે. ધન દોલતનું કોઈ સુખ તે ભોગવી શકતો નથી. બૌદ્ધિક નિર્બળતા હોય તો સાહિત્ય, કાવ્ય, દર્શન, મનન, ચિંતનનો રસ પ્રાપ્ત થતો નથી. અને આત્મિક નિર્બળતા હોય તો સત્સંગ, પ્રેમ, ભક્તિ આદિનો આત્માનંદ દુર્લભ બને છે. એટલું જ નહીં પણ નિર્ભરોને મિટાવી દેવા માટે પ્રકૃતિનો બરવાનને મદદનો સિદ્ધાંત પણ કામ કરે છે. કમજોરને સંતોષવા માટે અને તેને મિટાવી દેવાને માટે અનેક તત્વો તૈયાર થઈ જાય છે. નિર્દોષ, ભલા અને સીધા સાદા તત્વો પણ એનાથી પ્રતિકૂળ થાય છે. ઠંડી જે બરવાનના બળની વૃદ્ધિ કરે છે, રસિકોને રસ આપે છે, તે કમજોર માનવીને માટે ન્યુમોનિયા, વાતરોગ વગેરેનું કારણ બને છે. જે તત્વ નિર્ભરોને માટે પ્રાણઘાતક છે તે જ બરવાળાઓને સહાયક થાય છે. બિચારી બકરીને જ જંગલી જનાવરોથી માંડીને જગન્માતા ભવાની દુર્ગા સુદ્ધા ચટ કરી જાય છે. અરે, સિંહને માત્ર વન્ય પશુઓ જ નહીં પણ મોટા મોટા સમ્રાટો પણ પોતાના રાજચિહ્નમાં ધારણ કરે છે. અશક્ત હંમેશા દુઃખ પામે છે એમને માટે સારા તત્વો પણ સુખદાયક સિદ્ધ થતા નથી. અભાવજન્ય દુઃખ એટલે પદાર્થોનો અભાવ, વસ્ત્ર, જલ, મકાન, પશુ, ભૂમિ, સહાયક, મિત્ર, ધન, ઔષધિ, પુસ્તક, શસ્ત્ર, શિક્ષક આદિના અભાવથી અનેક પ્રકારની પીડાઓ તેમજ મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને જીવનની મહત્વપૂર્ણ ક્ષણોને માટીના ભૂલે નષ્ટ કરવી પડે છે. યોગ્ય અને સમર્થ વ્યક્તિઓ પણ સાધનોના અભાવથી મુશ્કેલીભર્યું જીવન ગુજારે છે. ગાયત્રી કામ ઘેનું છે, જે એની પૂજા, ઉપાસના, આરાધના અને અભિભાવના કરે છે તે પ્રતિક્ષણ માતાના અમૃતોત્પમ દુગ્ધપાન કરવાનો આનંદ મેળવે છે અને સમસ્ત અજ્ઞાનનો, અશક્તિઓ અને અભાવોને લીધે ઉત્પન્ન થતા કષ્ટોથી છુટકારો પામીને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. ગાયત્રી અને બ્રહ્માની એકતા. ગાયત્રી કોઈ સ્વતંત્ર દેવી દેવતા નથી, એ તો પરબ્રહ્મા પરમાત્માનો ક્રિયાભાગ છે. બ્રહ્મા નિર્વિકાર છે, અચિંત્ય છે, બુદ્ધિથી પર છે, પરંતુ એની ક્રિયાશીલ ચેતના શક્તિરૂપ હોવાથી ઉપાસનીય છે અને એ ઉપાસનાનું ધારેલું ફળ પણ પ્રાપ્ત થાય છે. ઈશ્વર ભક્તિ, ઈશ્વર ઉપાસના, બ્રહ્મ સાધના, આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ દર્શન, પ્રભુ પરાયણતા આદિ પુરુષવાચી શબ્દોના જે તાત્પર્ય અને ઉદ્દેશ છે તે ગાયત્રી સાધના, ગાયત્રી ઉપાસના એ સ્ત્રીવાચી શબ્દોનું મંતવ્ય છે. ગાયત્રી ઉપાસના વસ્તુતઃ ઈશ્વર ઉપાસનાનો એક અતિ ઉત્તમ, સરળ અને સિદ્ધ સફળ થનારો માર્ગ છે. આ માર્ગ પર ચાલનારી વ્યક્તિ એક સુરમય ઉદ્યાનમાં થઈને જીવનના ચરમ લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ સુધી પહોંચે છે. બ્રહ્મ અને ગાયત્રીમાં ફક્ત શબ્દોનું જ અંતર છે, તે બંને એક જ છે. એ એકતાના કેટલાક પ્રમાણો નીચે જુઓ. ગાયત્રી છંદસામહમ શ્રીમદ્ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં 35મો શ્લોક. છંદોમાં ગાયત્રી છંદ હું છું, ધુર્મુવ સ્વરતી ચવ ચતુર્વિષાક્ષારા તથા ગાયત્રી ચતુરો વેદાહ ઓમકાર સર્વમેવતુ ભૂભૂર્વસ્વ. એ ત્રણ મહાવ્યાહુતિઓ 24 અક્ષરોવાળી ગાયત્રી તથા 4 વેદો નિસંદેશ ઓમકાર બ્રહ્મ સ્વરૂપ છે. દેવસ્ય સવિતુર્યસ્ય ધિયો યો નઃ પ્રચોદયાત ભર્ગો વેરણ્ય તદ બ્રહ્મા ધીમહિ તત્યથ ઉચ્યતે. વિશ્વામિત્ર, એ તેજસ્વી બ્રહ્માનું અમે ધ્યાન કરીએ છીએ, જે અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે છે. યથો વદામિ ગાયત્રી તત્વરૂપામ પ્રિમહિમ યથા પ્રકાશયતે બ્રહ્મા સચિદાનંદ દલ ક્ષણમ. ગાયત્રી તત્વે શ્લોક 1. ત્રિવેદમયી તત્વ સ્વરૂપિણી ગાયત્રીને હું કહું છું, જેનાથી સચિદાનંદ લક્ષણવાળું બ્રહ્મ પ્રકાશિત થાય છે, અર્થાત જ્ઞાન થાય છે. ગાયત્રી ઇદ સર્વમ નૃસિંહ પર્વત પન્યો, આ બધું જે કાંઈ છે તે ગાયત્રી સ્વરૂપ છે. ગાયત્રી પરમાત્મા. ગાયત્રી તત્વે શ્લોક 8. ગાયત્રી પરમાત્મા છે. બ્રહ્મ ગાયત્રી ત્રિતિ બ્રહ્મા યહી ગાયત્રી. સતપદ બ્રાહ્મણ અંતરેય બ્રહ્મ ગાયત્રી છે, ગાયત્રી જ બ્રહ્મા છે. સબ્રભ સત્યમાનંદ હૃદયે મંડલે અપી ચ ધ્યાયાજ જપે દાયિત્ય નિષ્કામો મુચ્યતે ચિરાત. વિશ્વામિત્ર, પ્રકાશ સહિત સત્યાનંદ સ્વરૂપ બ્રહ્માને હૃદયમાં અને સૂર્યમંડળમાં ધ્યાન કરીને કામના રહિત થઈને મનુષ્ય ગાયત્રી મંત્રને જો જપે તો વિના વિલંબે સંસારના આવાગમનમાંથી છૂટી જાય છે. ઓમકાર સત્તત પરમ બ્રહ્મા સાવિત્રેષ્યા તદક્ષરમ. કુર્મ પુરાણ. ઓમકાર પરબ્રહ્મા સ્વરૂપ છે, ગાયત્રી પણ અવિનાશી બ્રહ્મા છે. ગાયત્રી તું પરમ તત્વમ, ગાયત્રી પરમાગતિ પરાશર સંહિતામાં. ગાયત્રી પરમ તત્વ છે, ગાયત્રી પરમ ગતિ છે. સર્વતાત્મા હિ સા દેવો સર્વભૂતેષુ સંસ્થિતઃ. ગાયત્રી મોક્ષ હેતુર્વે મોક્ષ તત્યાનમ લક્ષણમ ઋષિ શૃંગમાં. આ ગાયત્રી દેવી સમસ્ત પ્રાણીઓમાં આત્મારૂપે વિદ્યમાન છે. ગાયત્રી મોક્ષનું મૂળ કારણ અને સારરૂપ્ય મુક્તિનું સ્થાન છે. ગાયત્રેવ પરો વિષ્ણુ, ગાયત્રેવ પરઃ શિવ, ગાયત્રેવ પરો બ્રહ્મા, ગાયત્રેવ ત્રયતઃ બૃહત સંધ્યાભાષ્ય. ગાયત્રી જ બીજા વિષ્ણુ છે અને બીજા શંકરજી પણ છે. બ્રહ્માજી પણ ગાયત્રીમાં પરાયણ છે, કેમ કે ગાયત્રી ત્રણેય દેવોનું સ્વરૂપ છે. ગાયત્રી પરદેવે તેતી ગદિતા બ્રહ્મેવ ચિદ્રુપિણી. ગાયત્રી પુરુષ શ્રેષ્ઠણ. ગાયત્રી પરમ દેવતા અને ચિત્રૂપી બ્રહ્મા એમ કહેવાયું છે. ગાયત્રી વા ઇદમ સર્વભૂતમ યદિદમ કિંચ છાંદો ઉપનિષદ. આ વિશ્વમાં જે કંઈ પણ છે તે સમસ્ત ગાયત્રીમય છે. ન ભિન્ન પ્રતિધતે ગાયત્રી બ્રાહ્મણા સહ સો અસ્મિત્યુપાસિત ત્રિધિનાયેન કેનચિત. ગાયત્રી અને બ્રહ્મામાં ભિન્નતા નથી, તેથી કોઈ પણ પ્રકારે ગાયત્રીની ઉપાસના કરવી. ગાયત્રી પ્રત્યા બ્રહ્મય ક્ય બોધિકા. શંકર ભાષ્યમાં ગાયત્રી પ્રત્યક્ષ અદ્વૈત બ્રહ્માની બોધક છે. પરબ્રહ્મા સ્વરૂપા ચ નિર્વાણ પદદાયિની બ્રહ્મો જ્યોમયી શક્તિસ્થ દુધિષ્ઠ તૃ દેવતા. દેવી ભાગવત સ્કંદમાં નવમો શ્લોક. ગાયત્રી મોક્ષ આપવાવાળી પરમાત્મા સ્વરૂપ અને બ્રહ્મ તેજથી યુક્ત શક્તિ અને મંત્રોની અધિષ્ઠાત્રી છે. ગાયત્રા આખ્યમ બ્રહ્મા, ગાયત્રાનું ગતમ ગાયત્રી મુખમ નોક્તમ. છંદોગ્ય શંકર ભાષ્ય. ગાયત્રી સ્વરૂપ અને ગાયત્રીથી પ્રકાશિત થવાવાળું બ્રહ્મા ગાયત્રી નામથી વર્ણિત છે. પ્રણવ વ્યાહતિભ્યામ ચ ગાયત્રી ચયંચ ઉપાસ્યમ પરમ બ્રહ્મ આત્મા યત્ર પ્રતિષ્ઠિતઃ. તારાનાથ પ્રણવ વ્યૂહતિ અને ગાયત્રી એ ત્રણેયથી પરમ બ્રહ્માની ઉપાસના કરવી જોઈએ, તે બ્રહ્મામાં આત્મસ્થિત છે. તેવા એતે પંચ બ્રહ્મા પુરુષા સ્વર્ગસ્ય લોકસ્ય દ્વારપાલસ્ય એતાન વેવમ. પંચ બ્રહ્મા પુરુષાન સ્વર્ગસ્ય લોકસ્ય દ્વારપાલ વેદાસ્ય કુલે વિરોજાયતે. પ્રતિપદ્યતે સ્વર્ગ લોકમ લોકમ હૃદય ચૈતન્યની જ્યોતિ ગાયત્રી રૂપ બ્રહ્માની પ્રાપ્તિ સ્થાનના પ્રાણ વ્યાન અપાન સમાન ઉદાન એ પાંચ દ્વારપાલો છે. તેથી એમને વશ કરવા જેથી હૃદયમાં રહેલા ગાયત્રી બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. ઉપાસના કરનારો સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે અને એના કુલમાં વીર પુત્રો કે શિષ્યો ઉત્પન્ન થાય છે. ભૂમિરતિ રક્ષમ ધોરિત્યષ્ટા વક્ષરા અણ્યટાક્ષર હવા એકમ ગાયત્રી પદ્મેત દહી દહી વાસ્યા એયત્સ યાદ દેતેષુ ત્રિષા ત્રિષુતા બુદ્ધિ જય જયતિયોસ્યા એતદેવમ. ભૂમિ અંતરિક્ષ ધવ એ ત્રણેય ગાયત્રીના પ્રથમ પાદના આઠ અક્ષરો બરાબર છે. તેથી જે ગાયત્રી પ્રથમ પદને જાણી લે છે તે ત્રિલોક વિજયી થાય છે. સવઈ નૈવ રેમે તસ્માદે કાકી ન રમતે સિદ્ધિતીય મેચ્છંત સહેતા વાનાસ યથા સ્ત્રીશુન માનસો સપરિશ્વતૌ સ ઇમે વાસ્માયમ દ્રૈધા પાત્યતત પયસ્ય પત્ની ચાભવતાસ. શક્તિ ઉપનિષદ. અર્થાત એ બ્રહ્મા રમણ ન કરી શક્યું કેમ કે તે એટલું હતું, એકલો કોઈ પણ રમણ કરી શકતો નથી. એનું સ્વરૂપ સ્ત્રી પુરુષના જેવું છે. એણે બીજાની ઈચ્છા કરી તથા પોતાના સંયુક્ત સ્વરૂપને બે ભાગમાં વહેંચી નાખ્યું ત્યારે તે બંને રૂપો પતિ અને પત્ની ભાવને પ્રાપ્ત થયા. નિર્ગુણ પરમાત્મા તું ત્વદાય સ્વતયા સ્થિતિ તસ્ય ભટ્ટારિકાસી ત્વં ભુવનેશ્વરીમ ભોગતામ. શક્તિ દર્શન. પરમાત્મા નિર્ગુણ છે અને તારે જ આશ્રયે રહે છે. તું જ તેની સામગ્રી અને ભોગતા છે. શક્તિશ્ચ્ય શક્તિ મદ્ર રૂપાદ વ્યતિરેક ન વાંછતી તાદાન્ય તાદાન્મય મન્યોનિત્ય વનિહદ હિક્યોરિવ. શક્તિ શક્તિમાનથી કદી જુદી નથી રહેતી. એ બંનેનો નિત્ય સંબંધ છે. જેમ અગ્નિ અને તેની દાહક શક્તિનો નિત્ય પરસ્પર સંબંધ છે તેવી જ રીતે શક્તિ અને શક્તિમાનનો સંબંધ છે. સદૈત્વમ ન ભેદો અસ્તિ સર્વદૈવ મમાશ્ય ચ યો અશૌ સોમહમ યાસૌ ભેદો અસ્તિ મતિવિવ ભ્રમાત. દેવી ભાગવત. મારી શક્તિને અને શક્તિમાન પુરુષનો સદા સંબંધ છે. કદી જાદુઈ નથી. જે એ છે તે જ હું છું. જે હું છું તે જ તે છે. જે ભેદ છે તે કેવળ બુદ્ધિનો ભ્રમ છે. જગન્માતા ચ પ્રકૃતિ પૃહસ્ય જગત પિતા गरीयसी जनता माता सद्गुण ही पितुः। जगतनी जन्मदात्री प्रकृति छे अने जगतनु रक्षण करनारो पुरुष छे। जगत में पिता थी माता सौ गणी अधिक श्रेष्ठ छे। आ प्रमाणे प्रमाणों पर थी स्पष्ट थाय छे के ब्रह्मा ज गायत्री छे अने गायत्रीनी उपासना ब्रह्म प्राप्तिनो सर्वोत्तम मार्ग छे।